તારીખ 13/12/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 453 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 793
પત્રાંક 453 ગુજરાતીમાં પાનું 375 મુમુક્ષુ જનના પરમ બાંધવ પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય મોરબી સુભાગભાઈ મોરબીમાં હશે કોઈ કારણસર પત્રકાર મુંબઈથી મોરબી કરેલો છે સંબોધન કર્યું છે અને મુમુક્ષુના ધર્મબંધુ જેવા છે બાંધવ એટલે ભાઈ બંધુ ધર્મ બંધુ ભાઈ કોને કે જે મદદ કરે તેને ભાઈ કહે છે આ જમાનાની વાત આપણે નથી લીધી અત્યારની વાત જુદી જ છે હા એ વાત તો ભૂલીને અસલ વાત લેવી છે જમાનામાં એવું હતું કે ભાઈ વાત અને બે ભાઈ તો એમ કહે કે રામ લક્ષ્મણની જોડી જાણે કે ભાઈ એકબીજા મને એકબીજા વગર ચાલે નહીં મુમુક્ષુજનના બાંધવ કીધા છે એવી જે લાગણી કે સન્માર્ગમાં ચાલવા વાળા એવા આ એવા આત્મા એ મુમુક્ષુજન સન્માર્ગમાં સન્માર્ગને ઈચ્છતા સન્માર્ગમાં પ્રવેશ કરવા ઈચ્છતા કોઈ પણ આત્મા પણ શક્ય એને એ કાર્ય માટે મદદ કરવી એવી સહજ વૃત્તિ મોમુક્ષુને હોય છે સુભાષભાઈને વિશેષ પ્રકારે એ વૃત્તિ હતી એ પ્રકારે સંબોધન કર્યું છે કે મુમુક્ષુજનના પરમ બાંધવ છો આપ પરમ સ્નેહી છો મને તો ઘણો સ્નેહ છે તમારા ઉપર મારા તમે પરમ સ્નેહી છો એ કૃપાળુદેવના સ્નેહીઓમાં એ પરમ સ્નેહી હતા અત્રે સમાધિનો યથાયોગ્ય અવકાશ નથી શું કહે છે કે હાલમાં અહીંયા મુંબઈમાં કામકાજને હિસાબે જે પ્રકારે આત્મશાંતિનો અવકાશ યથાયોગ્ય પ્રકારે રહેવો જોઈએ એ હાલમાં રહેતો નથી હાલ કોઈ પૂર્વોપાર્જિત પ્રારબ્ધ એવા ઉદયમાં વર્તે છે ઉદયનો પ્રકાર કોઈ એવો પ્રબળ આવ્યો છે કે જીવો જોઈએ એવો પ્રકાર આત્મશાંતિનો નથી અમને અસંતોષ થાય છે એને કારણે એટલે શું છે કે ડિસ્ટર્બન્સ ઉભો થયો છે પરિણતિમાં એટલે એ વાત એમના ધ્યાનમાં છે ખ્યાલમાં છે પોતે ખૂબ જ જાગૃત છે એ વિષયમાં ગઈ સાલના માર્ગશીર્ષ માસમાં અત્રે આવું થયું હતું મુંબઈ ગઈ સાલનો માક્ષર બીજો માક્ષર એક વર્ષ થયો તો અસાર ચાલે પોણા બે વર્ષ જેવો સમય મુંબઈમાં ને મુંબઈમાં વ્યતીત થયો એ એમના માટે અસહ્ય વાત હતી દર વર્ષે નિવૃત્તિ માટે નીકળી જતા વિદ્યાર્થીઓ કોલેજનો ભણતા હોય એને પણ દર વર્ષે વેકેશન પડે છે નોકરી કરતા હોય એને પણ વર્ષે મહિના 1.5 મહિનાની રજાઓ સરકાર પણ આપે છે અને કંપનીઓ પણ આપે છે પણ વેપારીઓ છે મોટા મજૂર છે એને સંસારની મજૂરી આડે અવકાશ મળતો નથી એ પોતે નીકળી જતા હતા દર વર્ષે લગભગ ચોમાસામાં આ વખતે કોઈ ઉદય એવો ચાલ્યો છે,
નીકળી શકતા નથી.
ગયા ચોમાસામાં નીકળી શકતા નથી, બીજું ચોમાસું આવી ગયું, અષાઢ મહિનો આવી ગયો એટલે બીજું ચોમાસું બેસી ગયું. ત્યારથી ઉત્તરો ઉત્તર ઉપાધિ યોગ વિશેષાકાર થતો આવ્યો છે. દિવસે દિવસે ઉપાધિ વધતી ગઈ છે અને ઘણું કરીને તે ઉપાધિ યોગ વિશેષ પ્રકારે કરી ઉપયોગથી વેદવો પડ્યો છે. જપ્લતમાં નથી રહ્યા. ઉપયોગનો અર્થ કે અમારા લક્ષ્ય બાર ધ્યાન બાર જપ્લતમાં અમે નથી, સાવધાનીમાં છે, ઉપયોગથી વેદ્યો છે. એટલે ઉપાધિ વધી છે, સામે પુરુષાર્થ કરવાનો ઉપયોગ પણ બરાબર રાખ્યો છે, એમ ઉપયોગથી રહી ગયો. આકાર સ્વભાવે કરી તીર્થંકર આદિ કે દુષ્મ કહ્યો છે. તીર્થંકર અને બીજા મહાજ્ઞાનીઓએ આ કાળને આત્મકલ્યાણ દુર્લભતાથી પ્રાપ્ત થાય એવો કહ્યો છે. એનું નામ દુષ્મ અથવા રાગ દ્વેષ મોહના વિષમ પરિણામવાળા જીવોની બાહુલ્યતા, એનું પ્રમાણ વધારે ઘણું, એટલે આ કાળને વિષમ પણ કહેવાયો છે. વિષમ પણ છે અને દુષ્મ પણ છે. તેમાં વિશેષ કરી પ્રયોગે અનાર્યપણા યોગ્ય થયેલા એવા આવા ક્ષેત્રો વિશે તે કાળ બળવાનપણે વર્તે છે. મુંબઈ, મુંબઈ 100 વર્ષ પહેલાં 1949માં લખે છે, 2055 ચાલે છે, 105 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે અનાર્ય જેવું મુંબઈને કહ્યું છે. અત્યારે તો શું કહેવું એ મુશ્કેલ છે, કેમકે લગભગ વેસ્ટર્ન કન્ટ્રીઝનો પવન હિન્દુસ્તાનમાં દિવસે દિવસે, પીપલ આર ગોઈંગ ટુ બી વેસ્ટર્નાઇઝ, લોકો જાણે પાશ્ચાત્ય થવા માગતા હોય એવી જ રીતે અહીંયા પણ ખાણી પીણી રહેણી કરણી અને બીજા સંસારી પ્રસંગોમાં ચાલુ થઈ ગયું છે. આમ તો આપણે એ લોકોને આપણું આર્ય ક્ષેત્ર ગણીને અનાર્ય ક્ષેત્ર કહીએ છીએ પશ્ચિમના દેશોને, પણ મૂળમાં તો એ આર્ય ક્ષેત્રનો જ એક ખંડ છે, પણ વૃત્તિ અનાર્ય ગણી છે એટલે અનાર્ય જેવા આપણે ગણીએ છીએ. અમે ગયા ને 2 વર્ષ પહેલા, ત્યાં પૂછતા હતા કે તમે ફરીને આવશો કે નહીં. પણ કીધું કે આવવા જેવું કંઈ આકર્ષણ નથી, કેવી રીતે આવવું? અહીંયા આવવું એવું કોઈ આકર્ષણ તો દેખાતું નથી, આવવાનું મન કેવી રીતે થાય? ફરીને તો નહીં આવી એવું લાગે છે. પ્રારબ્ધની વાત જુદી છે, પણ સવારથી ઉઠી અને ડ્યુટી ડ્યુટી ડ્યુટી, એની સિન્સિયરિટી એટલી બધી છે. ત્યાં વાત મૂકી દે, વિચારવાનો અવકાશ જ ન મળે એવું રોજિંદું જીવન છે. કે આત્મકલ્યાણના વિશે કંઈ વિચાર કરવો હોય તો ત્યાં એનું વાતાવરણ અનુકૂળ નથી, ત્યાંનો માહોલ અનુકૂળ નથી. અને એવા પ્રદેશમાં જ્ઞાની તો મળે ક્યાંથી? આજકાલ વિદ્વાનો જાય છે, પણ વિદ્વાનો વિદ્વાનો છે ને જ્ઞાની જ્ઞાની છે. કામ જ્ઞાનીથી થાય, વિદવત્તાથી કામ થાય એવું છે નહીં આ ગામ. શું કહે છે કે તેમાં વિશેષ વિશેષે કરી પ્રયોગે અનાર્યપણા યોગ્ય, પ્રયોગ્ય એટલે પ્રવર્તમાન, યોગ બધા એવા છે, વિશેષ યોગ સંયોગ, પ્રયોગ એટલે ખાસ સંયોગ, ખાસ પ્રકારના સંયોગ થયેલા એવા આવા ક્ષેત્રો, એટલે મુંબઈ જેવા ક્ષેત્રો, એમાં આ કાળ તો બળવાનપણે દુષ્મ કાળ વર્તે છે. છતાં એવા ક્ષેત્રમાં કૃપાળુદેવ જેવા મહાજ્ઞાની એ દિવસોમાં વિચરતા હતા, પણ એમનો બાહ્ય દેખાવ એવો હતો, ઉંમર નાની, 25-26 વર્ષની જુવાન ઉંમર, આજકાલના છોકરાઓ જેવા લાગે, અને વેપારની અંદર ઘણી પ્રવૃત્તિ, ઘણી એટલે ઘણી પ્રવૃત્તિ, એને નાની તરીકે ઓળખવા એ લગભગ અસંભવ જેવી પરિસ્થિતિ હતી ત્યાંના લોકો માટે. સુભાગભાઈ જેવા લોકો પરિચયમાં હતા એની વાત જુદી છે, પણ ત્યાંના માટે તો કોઈ એવું કોઈ પાત્ર નહોતું કે કોઈ અંતરની વાત ખોલીને કોઈને વાત કરી શકાય એવું કોઈ પાત્ર એમની સમીપ નહોતું. લોકોને આત્મ પ્રત્યય યોગ્ય બુદ્ધિ અત્યંત હણાઈ જવા યોગ્ય થઈ છે. આત્મકલ્યાણ કરવું જોઈએ એની જે જરૂરત, એ આત્મ પ્રત્યય યોગ્ય, આત્મા પ્રત્યય, આત્મા પ્રત્યય જેવું તેને આત્મ પ્રત્યય યોગ્ય એટલે લાયક એવી જે બુદ્ધિ, મતિ, અભિપ્રાય, એ લગભગ હણાઈ ગયા જેવી પરિસ્થિતિ છે. પણ આત્મકલ્યાણ સૂજે એવું નથી. એવા સર્વ પ્રકારના દુષ્મ યોગને વિશે વ્યવહાર કરતા પરમાર્થનું વિસરવું અત્યંત સુલભ છે. જે વ્યવહાર કરવો પડે એમાં એવા એવા પ્રસંગો આવે કે આત્મકલ્યાણનું વિસ્મરણ જ થઈ જાય. હિન્દુસ્તાનનો વ્યાપારી ક્ષેત્રમાં માયાચારનો પ્રમાણ ઘણો છે. કોઈ સીધી આંગળી ઘી નીકળે નહીં. આત્મકલ્યાણ કરવું અને માયામાં પ્રવેશવું મેળ ખાય એવી ચીજ નથી. અત્યંત સરળતા એ મુમુક્ષુની ભૂમિકા છે, અને ઉપયોગની પારમાર્થિક સરળતા એ તો અંતર્મુખ થવાનો વારો આવે. એ ઉપયોગ સરળતામાં જાય, આત્મકલ્યાણ કેવી રીતે થાય? થાય તો નહીં, કરવું હોય તો વિસ્મરણ થાય, એ પરિણામો ભૂલી જવું પડે. આત્મકલ્યાણને ભૂલવી નાખે એવા ઉદય આવે કે આત્મકલ્યાણને ભૂલાવી દે. એવું સહેજે બને, સુલભ એટલે સહેજે થઈ જાય એવો પ્રકાર છે. અને પરમાર્થનો અવિસર્વો અત્યંત અત્યંત દુર્લભ છે. અને પરમાર્થ ભૂલાય જ નહીં તો વહી દુર્લભ થઈ પડ્યું છે, નહીં ઘણું દુર્લભ થઈ પડ્યું છે એવી વર્તમાન પરિસ્થિતિ છે. આનંદગંજીએ 14મા જીર્ણના સ્તવનને વિશે કહ્યું છે, તેમાં આવા ક્ષેત્રનું દુષ્મપણું એટલી વિશેષતા છે. આનંદજી ગાયું છે, ધાર તર વારની સોહલી દોહલી, 14મા જીનકણી ચરણ સેવા. ધાર પર દેખત નાચતા દેખત બાજી ગરા, સેવના ધાર પર રહે ને દેવા. તરવારની ધાર ઉપર ચાલવું સહેલું છે, હે અનંતનાથ ભગવાન, આપના માર્ગ ઉપર ચાલવું એથી વધારે કઠણ છે. ઓલું સહેલું છે, ધાર તરવારની સહેલી છે, એમાં તે પાછો આવો કાળ છે એમ કે આવો દુષ્મ ને વિષમ કાળ ને વિષમ દુષ્મ ક્ષેત્ર છે, તેમાં આવા ક્ષેત્રનું દુષ્મપણું એ બધી એટલી વિશેષતા છે એટલે ઉમેરો છે એની અંદર. એક તો માર્ગ કઠણ છે એમાં પાછું આવું ક્ષેત્ર, અને આનંદ ગંજના કાળ કરતાં વર્તમાન કાળ વિશેષ દુષ્મ પરિણામે વર્તે છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ હલકા પરિણામવાળા જીવો આ ક્ષેત્રને વિશે વધુમાં વધુ સંખ્યાએ થતા જાય છે, સારા પરિણામવાળા જીવોની સંખ્યા ઘટતી જાય છે. તેમાં જો કોઈ આત્મપ્રત્યય પુરુષને અથવા યોગ્ય ઉપાય હોય તો તે એકમાત્ર આત્મપ્રત્યય પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ જણાય છે. શું કહે છે કે આત્મકલ્યાણ કરવા માટે આત્મપ્રત્યયી પરિણામો જે ઈચ્છતા હોય ચાહતા હોય એવા પુરુષને એવા આત્માને બચવા માટે તો એક જ ઉપાય છે, એકમાત્ર ઉપાય છે નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું, છેદ ન પડે એવો એવી રીતે એને સત્સંગને ઉપાસવું જોઈએ. એમની પાંચ પંદર દિવસે એકાદ વખત સત્સંગ કરીએ એવું ન ચાલે. હું આ તો આજ્ઞા કરી છે આ કાળમાં, આ તો એથી કાળ એ પછી 100 વર્ષ વ્યાજ્ઞા છે, ઓલી તો એ દિવસ માટે આજ્ઞા કરી છે, ત્યાર પછી તો પરિસ્થિતિ ઘણી ખરાબ છે. એટલે જો સાંસારિક જરૂરિયાતોની પરિસ્થિતિ એવી પ્રતિકૂળ ન હોય તો વહેલી તકે નિવૃત્તિ લેવી જોઈએ. અને એવી કોઈ પરિસ્થિતિ હોય કે ભરણ પોષણ માટે પ્રવૃત્તિ કરવી જ પડે એવું હોય તો પણ એમાંથી બને તેટલો સમય સત્સંગ માટે બચાવવો જોઈએ, જેટલો શક્ય હોય એટલો. એ પ્રવૃત્તિનો સંક્ષેપ કરીને પણ, અને એ પ્રવૃત્તિનો સંક્ષેપ કરતાં આવક ઓછી થતી હોય તો જરૂરિયાતનો સંક્ષેપ કરીને પણ, ભલે છાશ રોટલી ખાવી પડે, વિશેષની કોઈ આવશ્યકતા નથી. બહુ હળવાશ આવી જાય. અને સારો એવો સમય માણસ કાઢી શકે જો ટોપ પ્રાયોરિટીમાં આત્મકલ્યાણ અને પરમાર્થને માણસ લેતો હોય તો ચોક્કસ સમય કાઢી શકે. આ કાળમાં પણ સમય કાઢી શકે, ભલે કોઈ સંપત્તિ મોટી ન હોય અને પેટ ભરવા માટે પ્રવૃત્તિ અનિવાર્ય હોય તોય પણ સમય કાઢી શકે સત્સંગ માટે, એવું થઈ શકવા યોગ્ય છે. એવી વ્યવસ્થા ગોઠવી શકાય એવું હોય છે, આપણી તૈયારી હોવી જોઈએ. અને જો આપણી તૈયારી નથી તો મહાપુરુષની આજ્ઞાને આપણે અનુસરવા ઈચ્છતા નથી, તો આજ્ઞા જ છે સિદ્ધિ. કે જો કોઈ આત્મપ્રત્યય પુરુષને બચવા યોગ્ય કોઈ ઉપાય હોય તો તે એકમાત્ર, બીજો વિકલ્પ નથી આમ, ઓલ્ટરનેટિવ નથી કોઈ, તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનો ઉપાસવું. સત્સંગનો પીરિયડ ભલે કલાકનો હોય, દિવસમાં 2-3 કલાકનો હોય, કલાક કલાક કરીને, પણ એનું ઉપાસવું તો નિરંતર થાય છે. એટલે અમલીકરણ છે એ બાકીના સમયમાં થાય છે. સત્સંગમાં તો તમે વિચારોનું આદાન પ્રદાન કરો છો, પણ ઉપાસવું તો ત્યાર પછીના સમયમાં છે, એટલે ઉદયના કાળમાં ઉપાસવાનું છે કે જે સત્સંગમાં ગ્રહણ કર્યું હોય એનો ઉદયમાં લાગુ કરીને, પ્રયોગ કરીને ઉપાસના કરવી, અમલીકરણ કરવું. થિંકિંગ સ્ટેજમાં વિચારવું અને વિચારીને ડિસિશન લેવું, આ ચેપ્ટર ત્યાં ક્લોઝ થાય છે. નવું ચેપ્ટર ત્યાંથી શરૂ થાય છે કે જે કાંઈ વિચાર્યું છે, જેનો નિર્ણય કર્યો છે, હવે એનું અમલીકરણ કરવું છે, એનો પ્રયોગ કરવો છે, એને લાગુ કરવું છે. બસ પછી સફળતા મળે મળે ને મળે જ એ ગેરેન્ટેડ છે. બે જ વાત છે. સત્સંગમાં વિચારણા થાય છે, સારી રીતે સ્પષ્ટપણે વિચારી શકાય છે અને નિર્ણય ઉપર આવી શકાય છે. પછી ઉદયમાં એનું અમલીકરણ ચાલુ કરો. બહુ સીધી સાદી વાત છે, કોઈ ગૂંચવણવાળી વાત આમાં છે નહીં. એટલે એ રીતે નિરંતર, એટલા માટે અવિચ્છિન્ન ધારાએ, ભલે ઉદયના કામ હોય પણ એની અંદર આ કરી શકાય છે. આપણી આત્મકલ્યાણની રુચિ જોઈએ. રુચિનો વિષય એવો છે કે તમે સેંકડો કામ કરતા હોય તો તમારું લક્ષ્ય રુચિના વિષય ઉપર જ રહે. આ વાત સુગાનીજીએ 250 નંબરના બોલમાં લીધી છે. સેંકડો કાર્ય કરતે હુએ ભી રુચિ કા વિષય હી મુખ્ય રહેતા હૈ. મન મહિલાનો વાલા ઉપરે બીજા કામ કરંતરે. પ્રાય સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે. કામના એટલે ઈચ્છાઓ. હવે પોતાની વાત લખે છે. ઘણું કરીને બધી જ ઈચ્છાઓ પ્રત્યે અમને ઉદાસીનપણું વર્તે છે. એવા અમને, પોતાની જ વાત લખે છે, એવા અમને પણ આ કાર્ય, આ સર્વ વ્યવહાર અને કાળાદી ગળકા ખાતા સંસાર સમુદ્ર માંડ તરવા દે છે. જો શું છે, પાણીમાં તરતા તરતા કોઈ થાકે ત્યારે એના હાથ હાલતા બંધ થઈ જાય, હાથ પગ ભીંજવા પડે ને, એની ગતિ ઓછી થઈ જાય, અને પાણી ઉપર રહેવું, સપાટી ઉપર રહેવું જરા મુશ્કેલ પડે, એટલે 2-4 ફૂટ નીચે ગયો જાય, થોડું પાણી પીવાઈ જાય કે મોઢું ખુલ્લું થઈ જાય, અંદર શ્વાસ, મોઢું બંધ કર્યું હોય તો નાકમાંથી જ મોઢામાંથી પાણી ચડી જાય, એને કહેવાય છે કે ગળકું ખાઈ ગયો. શું કીધું એને? ગળકું ખાઈ ગયો આ માણસ તરનારો. એમ અમને પણ એમ કહે છે કે આ જે વેપારનો વ્યવહાર છે એ ગળકા ખવડાવી દે છે અને માંડ સંસાર સમુદ્ર તરવા દે છે. તરતા જાય છે, તરે છે ખરા, પણ માંડ તરીએ છીએ એમ કે. એટલે એકવાર તો વેપાર ન કરતા હોય એને તો એમ જ થાય કે આ જિંદગીમાં કરવા જેવું કામ જ નથી, બાકી ગમે એ રીતે આજીવિકા ચલાવવી, ધંધો કરવો ને. ઉપાધિ ઘણી છે, ધંધામાં ઉપાધિ ઘણી છે, અને એ ઉપાધિ પહેલામાં પહેલાં વૈરાગ્યને ઉદાસીનતાને મારી નાખે છે. જે હોવી જરૂરી છે, બહુ જરૂરી છે. આ પરિસ્થિતિ થાય છે, એવું નિર્ણય કરેલો વેપારમાં પ્રવેશ કર્યા પહેલા. આપણે કરવું જ નથી, કરવું તો તેથી દુનિયા આખી લેવી હતી, પછી ચોકડી મારે એટલે કરવું જ નથી. પ્રારબ્ધ કોઈને છોડતો નથી, માથે આવે ધક્કો મારો તો સામેથી આવે. એવું થયું પછી શું કે છે, તથાપિ સમયે સમયે તે પરિશ્રમ, એ તરવાનો જે પરિશ્રમ છે, ઉદયના પ્રસંગોમાં તરવાનો જે પરિશ્રમ છે, એ અત્યંત પ્રસ્વેદ ઉત્પન્ન થયા. પરસેવો, ઘણો પરસેવો ઉતારે પોતાને ઉતરી જાય એવું થાય છે. એટલા માટે લોકો શું કરે છે, નિવૃત્તિ લઈને ત્યાગ કરી નાખે છે. એટલે એનો વ્યવહારને ફેસ જ કરવો ન પડે ઉદયને. એ તો નિવૃત્તિમાં કોઈ કાર્ય કરી શકે તો સફળ છે, નહીંતર નિવૃત્તિ પાછી મોંઘી પડે એવી ચીજ છે. એ કંઈક પછી ઊભું કરી દે, બીજું પ્રતિબંધોને દ્રઢ કરી નાખે. ગ્રસ્ત અવસ્થામાં બધું સમજવા જેવો વિષય છે. અને ઉપાધિના કાર્યોમાં પુરુષાર્થ કરવો એ પરસેવો ઉતરી જાય એવું કામ છે એમ કે છે. અમને પરસેવો ઉતરી જાય છે એમ કે છે. અત્યંત પ્રસ્વેદ, પ્રસ્વેદ એટલે પરસેવો ઉત્પન્ન કરે છે. સમર્થ જ્ઞાની છે પોતે, છતાં પોતાના અંતરંગ સ્થિતિની વાત કરે છે. અને ક્યારે કરે છે, ખરે વખતે વાત કરે છે, ચાલતા ઉદયની વાત કરે છે, ભૂતકાળની વાત નથી કરતા. વર્તમાન પરિસ્થિતિ ઉપરના પોતાના પરિણામોનું નિવેદન કરે છે, અપક્ષપાત મળે એમ નથી. અમે તો મોટા જ્ઞાની છીએ, અમારે કાંઈ વાંધો નથી. અમે તો ઉદાસપણે વેપાર કરીએ છીએ ને ઉદાસપણે ખાઈ લઈએ છીએ ને ઉદાસીનપણે બધું કામ કરી લઈએ છીએ. અમને તો પરસેવો ઉતરે છે અત્યારે. આ ઉદયની સામે લડીએ છીએ, પરસેવો ઉતરે છે. અને ઉતાપ ઉત્પન્ન થઈ અને એમાંથી તાપ એનો એટલો ત્રાસ થાય છે કે સત્સંગરૂપ જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે અને એ જ દુઃખ લાગ્યા કરે છે. ઉલટાનો સત્સંગની મૂલ્ય બહુ પાસે છે. આવી પ્રવૃત્તિમાં કોઈ જ્ઞાની કે મુમુક્ષુ હોય, ઉચ્ચ કોટીના મુમુક્ષુ હોય કે જ્ઞાની હોય, તો એને નિવૃત્તિને સત્સંગની ઝંખના રહ્યા કરે. મને જેટલી નિવૃત્તિ મળે તો સારું, મને થોડી નિવૃત્તિ મળે તો સારું, થોડી મળે તો વિશેષ નિવૃત્તિ મળે તો સારું. ઝંખે અને જેને સહેજે પુણ્ય ઉદય નિવૃત્તિ હોય ને એની કિંમત ન હોય, પછી ઉલટાનો કર્મ બાંધે પાછો આડાવળા પરિણામ કરે. પ્રવૃત્તિમાં હોય ઝંખે છે નિવૃત્તિ, એવી પરિસ્થિતિ હોય છે. એટલે એમાંથી ઉતાપ ઉત્પન્ન થાય છે. ઝંખે છે એટલે ઉતાપ ઉત્પન્ન થાય ને સત્સંગરૂપી જળની તૃષા. સત્સંગ મળે તો સારું, સત્સંગને ઝંખે, સત્સંગ માટે નિવૃત્તિને ઝંખે, સત્સંગને ઝંખે અને સત્સંગ માટે નિવૃત્તિને ઝંખે. અને એ નથી મળતું એનો દુઃખ લાગ્યા કરે છે. સત્સંગનો વિયોગ રહે છે એનું દુઃખ લાગ્યા કરે છે. હું તો એ વ્યક્તિગત વાત છે, એટલે જ્યાદા નહીં છેડે. એમ છતાં પણ આવો વ્યવહાર ભજતા દ્વેષ પરિણામ તે પ્રત્યે કરવા યોગ્ય નથી એવો જે સર્વજ્ઞાની પુરુષોનો અભિપ્રાય
તે વ્યવહાર પ્રત્યે સમતાપણે કરાવે છે. આત્મા તેને વિશે જાણે કાંઈ કરતો નથી એમ લાગ્યા કરે છે. જો અજ્ઞાન દશા કે આવી અમને ઉપાધિમાંથી સત્સંગની તૃષા ઉત્પન્ન થાય છે અને મળતું નથી અને દુઃખ રહે છે, તો તો પણ એમ છતાં પણ એવું હોવા છતાં પણ એ વ્યવહાર ભજતા એમના પ્રત્યે દ્વેષ પરિણામ નથી થતા. કેમ નથી થતા? કે રાગ નથી માટે દ્વેષ થતો નથી. શું છે રાગ અને દ્વેષ? એક સિક્કાની બે બાજુ છે, જોડાયેલા જ રહ્યા. રાગ ખસે એટલે દ્વેષ આવે, રાગ ખસે એટલે દ્વેષ ઊભો થઈ જાય. જુઓ ને આપણે શું થાય છે ઘરમાં. રાગ થતો નથી, સ્વરૂપ ના અવલંબને રાગ નથી. શું જે વ્યવહાર અને વેપારમાં પોતે પ્રવર્તે છે એનો રાગ નથી, એની રુચિ નથી, એટલે એ વિષયમાં ધાર્યું નથી થતું તો દ્વેષ પણ નથી થતો. કેમ કે એ દ્વેષ પરિણામ કરવા યોગ્ય નથી એવો સર્વજ્ઞાની પુરુષનો અભિપ્રાય છે. એ અભિપ્રાય અમને પણ વર્તે છે, તેથી એ વ્યવહાર પ્રત્યે સમતા કરાવે છે. રાગ નથી કરતા તો દ્વેષ પણ નથી કરતા, સમતા કરાવે છે. આત્મા તેને વિશે એટલે વ્યવહારને વિશે જાણે કાંઈ કરતો નથી. આ અકર્તા પણ આટલો કામની ભીડો છે, આત્મા કરતો નથી. યોગ અને ઉપયોગ, યોગ અને ઉપયોગની એ પ્રવૃત્તિ છે. કેમ કે એ સંયોગમાં ઉપયોગ ન દે તો પ્રવૃત્તિ ન થાય વેપારને. આત્મા જુદો એ મન વચન કાયા અને એમાં પ્રવર્તો ઉપયોગ, એ વિભાવ પરિણામ સાથે રહેતો ઉપયોગ, સંયોગ સાથે જોડાતો ઉપયોગ, એ ઉપયોગ પણ દૂષિત હોવાથી એનાથી આત્માનું ભિન્નપણું છે. આત્મા એમાં કંઈ કરતો નથી, એટલે એવો ઉપયોગ આત્મભાવે નથી જાતો. મન વચન કાયામાં તો આત્મભાવ છે જ નહીં જ્ઞાની, પણ એ મન વચન કાયાના પ્રવૃત્તિ સાથે પ્રવર્તા ઉપયોગમાં પણ આત્મભાવ નથી. હા, કેમ કે ઉદય ભાવે થયો એટલે એમાં આત્મભાવ નથી એમ છે. એટલે તન્મય થઈને એ પ્રવૃત્તિ નથી કરતા. આત્મા જાણે, જો આત્મા જાણે કે એ વિશે કઈ કરતો જ નથી, એવી અમારી દશા છે અને એમ લાગ્યા કરે છે. એ ફીલ કરીએ છીએ, અનુભવ કરીએ છીએ, લાગ્યા કરે છે નહીં, તમે અનુભવ કરીએ છીએ એમ કે છે. આપકો કોઈ વાત સમજ મેં નહીં આવે તો બોલ દેના, હિન્દી લેંગે થોડા બાદ. આ જે ઉપાધિ ઉદય વર્તી છે તે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે એમ પણ વિચારતા લાગતું નથી. સર્વ પ્રકારે કષ્ટરૂપ છે એમ નથી, કોઈ એક પ્રકારે કષ્ટરૂપ છે, કોઈ એક પ્રકારે તો અમારા નિર્જરાનું કારણ છે, સંસાર કરવાનું સાધન છે. સંસારનો ઉદય જ સંસારથી તરવા માટે સાધન છે. સમુદ્રનું પાણી જ સમુદ્રથી તરવા માટે સાધન છે એમ કે છે. સર્વ પ્રકારે કષ્ટદાયક છે એમ પણ વિચારતા લાગતું નથી કે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે એવું નથી. પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે તે ઉપાધિ પરિણામે આત્મ પ્રત્યયી કહેવા યોગ્ય છે. બહુ ફાઇન વાત લખી છે. જ્ઞાની નો આત્મા કેવી રીતે સંસાર તરે છે એનો આ ખુલ્લમ ખુલ્લો ચિતાર છે. નહીતર આવા જે ધર્માત્માઓના જ્ઞાની પુરુષોના અંતરંગ પરિણામો એ અધ્યાત્મ જગતનું રહસ્ય છે, એ સિક્રેટ છે, સમજાયું કે ખબર જ ન પડે. આ તો એમની કલમ બહુ સમર્થ છે, પોતે પણ બહુ સમર્થ છે અને સૌભાગભાઈ જેવા મુમુક્ષુઓનો ઉપકાર છે કે આ બધી ચીજ બહાર આવી અને એમને સાચવીને રાખીએ. એક સેંકડો સો વર્ષ પછી પણ લોકોને મળે છે. પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ નો ઉદય જે વડે શાંત થાય, જે પુરુષાર્થને કારણે ફરીને એવું પ્રારબ્ધ ન બંધાય એનું નામ અંત થવો, તે શાંત. સ અંતનું નામ શાંત છે. પોતાના પુરુષાર્થના પરિણામ વડે, જે વડે એટલે પોતાના પુરુષાર્થના પરિણામ વડે એ પ્રારબ્ધ હવે અહીંયા પૂરું કરીએ છીએ. પહેલાં જે દેણું કર્યું હતું એ ચૂકવી દઈએ છીએ. એ ચૂકવતા નવું દેણું કરતા નથી. જગતમાં કોઈ પણ પ્રાણી જન્મ લે છે એ દેવું ચૂકવવા માટે આવે છે. એ દેવું ચૂકવતા દેવું વધી જાય એવો ધંધો કરે છે. આવે છે ને આપણે ભક્તિમાં દેવું દેવું પતાવવા આવ્યા તો પણ દેવું વધતું જાય છે. એમને ખાતા સરભર કરે છે, એકાઉન્ટ સ્પેડ અપ, કાંઈ લેવા લેણ દેણ રીએ જ નહીં. વેદના બાંધીથી રોગ આવ્યો, પુરુષાર્થ કર્યો, નવી વેદનાનો વેદનીય કર્મ બાંધ્યું નહીં, અસાતા વેદનીનો બાંધ્યો. એમ પૂર્વે કોઈ પ્રારંભ થયો વ્યાપાર ધંધા માથે આવ્યો, હવે ફરીને વેપાર ધંધો માથે નહીં આવે એવો પુરુષાર્થ કર્યો. એટલે કોઈ પણ ઉદય આવે, જો એ ઉદયની અંદર જીવ પુરુષાર્થ કરે તો ફરીને એવો ઉદય ભોગવવાનો વારો ન આવે. એ જે વડે તે શાંત થાય તે પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ અથવા ઉપાધિ પરિણામે એટલે રિઝલ્ટેડ પોઝિશનમાં ફળ સ્વરૂપે આત્મ પ્રત્યયી કહેવા યોગ્ય છે. એ ઉપાધિ ખરેખર તો આત્મ પ્રત્યયી થઈ ગઈ, એટલે આત્માનું કલ્યાણ કરાવવામાં જેનો સાથ મળ્યો એને આત્મ પ્રત્યયી કહે છે. તમે અમારી બાજુ રહેજો. આ ઉપાધિ કોની બાજુ રહી? આત્મા બાજુ રહી, સંસાર બાજુ ન રહી. ઉપાધિ એટલે કઠણાઈ, પરમાત્મને પ્રાપ્ત કરનારી કઠણાઈ, એને કઠણાઈ એવું નામ આપવું ખોટું છે. એને ઉપાધિ એવું નામ આપવું પણ બરાબર નથી. ખરેખર તો એ ઉપાધિમાં સમાધિ છે. જ્ઞાનીઓને ઉપાધિમાં સમાધિ છે. પછી એમણે પોતાની એક અભિલાષાના વિષયમાં અહીંયા વાત કરી છે કે મનમાં એમને એમ રહ્યા કરે છે એટલે એમને અભિલાષા હતી. માણસને કોઈને કોઈ અભિલાષા હોય ને ભવિષ્ય માટે, કે અલ્પકાળમાં આ ઉપાધિ યોગ મોટી બાહ્યાભ્યંતર નિર્ગ્રહતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે. શું અભિલાષા હતી? ભાવલિંગી નિર્ગ્રંથ સાધુ થવાની અભિલાષા હતી. 25 વર્ષ પૂરા થયા છે, પૂરી જુવાનીમાં છે શરીરની, 26 વર્ષ એટલે એકદમ યુવાન અવસ્થામાં શું સાંભળ્યું? ભાવલિંગી મુનિ થવું છે. એમને એમ રહ્યા જ કરે છે, એમ કે એ પરિણામ તો અમને રહ્યા જ કરે છે. મનમાં એમ રહ્યા કરે છે કે અલ્પકાળમાં આ ઉપાધિ યોગ મોટી બાહ્યાભ્યંતર નિર્ગમતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે. આ દશા હોવી જોઈએ અમને તો. અમારી જે અંતરંગ દશા, અમારો જે પુરુષાર્થ, એમાં તો નિર્ગમતા આવી જવી જોઈએ, એ જ અમને યોગ્ય છે. તથાપિ તે વાત અલ્પકાળમાં બને એવું શુદ્ધતું નથી. પરિસ્થિતિ જોતાંય બહુ નજીકના કાળમાં એ દશા અને એ બાહ્ય પરિસ્થિતિ ઊભી થાય એવું દેખાતો નથી. અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી તે ચિંતન ચિંતના મટવી પણ સંભવતી નથી. જ્યાં સુધી મુનિ દશામાં નહીં આવીએ ત્યાં સુધી ક્યારે મુનિ દશા આવે, ક્યારે મુનિ દશા આવે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એવું અમને ચાયલા જ કરશે, ચાયલા જ કરશે, ચાયલા જ કરશે. કેટલો વૈરાગ્ય છે બોલો. હર યુવાનીમાં અને આવડો મોટો ધંધો મુંબઈમાં કરતી વખતે કેટલા વૈરાગ્યમાં છે એ કેવી રીતે લોકો ઓળખે? કયો હા બાહ્ય દ્રષ્ટિવાળાને કેવી રીતે ખબર પડે કે અંદરની શું ચાલે છે, અંદરની પરિણામ ધારા શું ચાલે છે? કેવું મુશ્કેલ છે. સાધારણ પ્રાણીઓ ગમે એમ બોલી નાખે, એમને તો આમ હતું ને એમને તો તેમ હતું, પણ ઓળખવા બહુ મુશ્કેલ પડે એવી વાત છે. એ પછી ભવ ભ્રમણ વધારવાની બધી પરિસ્થિતિ સારું નથી. પછી પોતાની જેમણે વાત કરી છે પોતાના પરિણામોની, બહુ ખુલ્લી કિતાબ રાખી છે, શેષકાલના સ્વાધ્યાયમાં લઈશ, સમય થયો છે.